அரவிந்து சயுக்தம் நித்யம் த்யாயம் யோகின காமதம் மோக்ஷதம் சைவ ஓம்காராய நமோ நமஹ. அர்ஹந்தோ மங்களம் நித்யம் சித்தா ஜகதி மங்களம் மங்களம் சாதவ சர்வே ஜெயின தர்மோஸ்து மங்களம். மங்களம் தேவ சர்வக்னம் நிர்க்ரந்தோ குரு மங்களம் மங்களம் வேதராக ஸ்ருத ஜெயின தர்மோஸ்து மங்களம். மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதம பிரபு மங்களம் ஸ்தூலிபத்ராத்யா ஜெயின தர்மோஸ்து மங்களம். மகாதேவ்யா குக்ஷிரத்னம் ஷப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம். ஸ்ரீமத் ராஜச்சந்திர ஜ்ஞான் மந்திர் ராஜ்கோட், ரவிவார் தாரீக் 10 ஜூலை 2011. ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிரஜி கிரம்பார் பத்திர சுவாத்தியாய் பத்திராங்க 584. மும்பை, சைத்திரபத் 11, சுக்ரவார் சம்மத் 1951. ஜெம நீர் மடத்தாரே ரத்னஸ்பட்டி கதணி தேமஜ ஜீவஸ்வபாவரே தேஜின வீரேரே தர்ம பிரகாஷியோ பிரபட கஷய அபாவரே விசார்வான்னே சங்கதி வத்திரிக்த பணு பரம் ஸ்ரேயரூப் சே. 84 અને 85 એક જ દિવસના પત્રો એક જ સૂત્ર ઉપરના છે, સાથે લઈશું. 84 પૂરો થાય છે, 585 મુંબઈ ચૈત્રવદ 11 શુક્રવાર 1951 એ જ મિતિ છે. જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી તેમજ જીવ સ્વભાવ રે તે જિન વીરે રે ધર્મ પ્રકાશ્યો પ્રબળ કષાય અભાવ રે. સત્સંગ નૈષ્ઠિક શ્રી સૌભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે નમસ્કાર પૂર્વક. સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મનો ક્ષય થયે જ અસંગતા કહી છે અને સુખ સ્વરૂપતા કહી છે. જ્ઞાની પુરુષોના તે વચન અત્યંત સાચા છે, કેમ કે સત્સંગથી પ્રત્યક્ષ અત્યંત પ્રગટ તે વચનોનો અનુભવ થાય છે. નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ્ય સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે. સુધારસ, સત્સમાગમ, સત્શાસ્ત્ર, સદવિચાર અને વૈરાગ્ય ઉપશમ એ સૌ તે સ્થિરતાના હેતુ છે. સૌભાગભાઈ ઉપર જ પત્ર લખ્યો છે અને બંને પત્રો એક જ મિતિના છે, એટલે કદાચ જુદી રીતે ઉપલબ્ધ થયા હશે, પણ એક જ પત્રની એક જ વિચારણા છે. આપણે સંયુક્તપણે 584 અને 585 બંનેની વિચારણા કરીશું. યશવીજીજી મહારાજે 125 ગાથાનું સ્તવન રચીને સિમંદર સ્વામીને પ્રાર્થના કરી છે. હમણાં પ્રાર્થનાની વાત આવી. અને એમાં એમણે જુદા જુદા જે પદાર્થો છે એનું સ્વરૂપ બતાવ્યું છે. એમાં નૈવાદથી, નૈવાદના ઉપરની એક ઢાળ છે, સાતમી કે આઠમી છે, એની આ એક ગાથા છે. જીવનું સ્વરૂપ, આ એક વાત. એ સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે, બીજી વાત. અને વિચારવાનને શું કર્તવ્ય, આ એકમાં કૃપાળુ દેવ આવા બધા મહાત્મા પુરુષોની રચનાઓ, એ રચનાઓમાં પરમ ગાંભીર્ય જે રહ્યું છે એ ગાંભીર્ય પ્રત્યે લક્ષ કરાવે છે. ઘણીવાર રચનાઓ આપણને ગેય હોય એટલે ગાવાની મજા આવે, સાંભળવાની મજા આવે, પણ પાછું એથી આગળની જે પ્રક્રિયા થવી જોઈએ ગાઈને અથવા સાંભળીને, અંદર જે બોધ થવો જોઈએ, જે ઉદ્દેશ પકડાવવો જોઈએ, જે આશય મેળવવો જોઈએ, જે રહસ્યનો ભેદ ઉકેલવો જોઈએ, આવું નથી થતું. અને ન થાય તો એ રચના પછી આપણે સાંભળી કે ગાય એનું કોઈ આપણા આત્મા ઉપર કોઈ સંસ્કારરૂપ પરિણમન થતું નથી. એક એક ગાથાઓ આવા જ્ઞાનીઓના સ્તવનની, પદોની, રચનાઓની જ્યારે ગાતા હોય તો કૃપાળુ દેવે પણ એ વાંચ્યું હશે તો એને સૌભાગભાઈને આ ગાથા લખી અને કહ્યું, જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિકતણી તેમ જ જીવ સ્વભાવ રે. આ ગાઈ લીધું તો વાત પૂરી થઈ ગઈ, પણ વિચારવું પડે જીવનો સ્વભાવ કેવો છે. આ જીવ છે એનો સ્વભાવ કેવો છે? તો એ સ્વભાવ છે રત્ન સ્ફટિક. ઊંચામાં ઊંચી જાતનું રત્ન જે છે એ સ્ફટિક છે. સ્ફટિક આપણે અત્યારે જે જોઈએ છીએ એ તો ઘણા એબવાળું છે, પાણીવાળું હોય છે, એટલે ધૂંધળું પણ હોય છે. પણ સ્ફટિકનું સાચું સ્વરૂપ એવું જ્ઞાનીઓ કહે છે કે એક પદાર્થ હોય ને આપણે જોતા હોય તો વચ્ચે સ્ફટિક હોય તો આપણને ખ્યાલ ન પણ આવે. આપણને એ ખ્યાલ ન પણ આવે. આટલી શુદ્ધતા, આટલી પારદર્શિતા, આટલી નિર્મળતા આ સ્ફટિક નામના રત્નની અંદર છે. આ સ્ફટિક રત્ન એ ખ્યાલમાં ક્યારે આવે કે એ જે પદાર્થ ઉપર હોય એની છાયા એમાં પડે. લાલ કપડા ઉપર હોય તો લાલ કપડાની છાયા પડે, પીળા કપડા હોય તો પીળા કપડાની છાયા પડે, એની બાજુમાં કોઈ ફૂલ ગોઠવું હોય તો ફૂલના પ્રકાશ પડે, ત્યારે સ્ફટિક આપણને દેખાય. કેવું દેખાય? લાલ ફૂલ હોય તો લાલ દેખાય, પીળું ફૂલ હોય તો પીળું દેખાય. સ્ફટિકને પોતાનો કોઈ રંગ નથી. સ્ફટિક જણાય છે પદાર્થના સંગથી, સ્વયં અસંગ છે. સ્ફટિક સ્વયં અસંગ છે અને એવો એનો સ્વભાવ છે કે અસંગ છે એટલે એને બતાવનાર કોઈ પદાર્થ જો ન હોય તો એ આપણને ન ખ્યાલ આવે. તેમજ જીવ સ્વભાવ, જીવ અરૂપી છે, જીવ અરૂપી છે, એ આપણને પકડાતો નથી, જોઈ શકતા નથી, ખ્યાલ નથી આવતો. પણ એની સાથે જો કાંઈ, જેમ લાલ ફૂલ હોય તો સ્ફટિક કેવું લાગે? એમાં ક્રોધથી ધમધમતો હોય તો આ જીવ પકડાય કે નહીં? કશાયના સંગથી આ જીવને જગતની અંદર અનેક પ્રકારના જીવો છે આ પકડાય છે કે આ સમતાવાન જીવ છે, આ માની જીવ છે, આ કામી જીવ છે, આ ક્રોધી જીવ છે. આ કશાયના સંગથી આ જીવનું થોડું ઘણું સ્વરૂપ જે દ્રશ્યમાન છે એ કસાઈને કારણે છે. વાત પકડાય છે? કસાઈ પણ સ્વયં ઘણું સૂક્ષ્મ છે, દ્રવ્ય કર્મ છે, ભલે જડ છે પણ દ્રવ્ય કર્મ જોઈ શકાતા નથી. એટલે આપણી ચક્ષે સર્વજ્ઞની વાત અહીંયા થતી નથી. તો આવો જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી તેમ જ જીવ સ્વભાવ રહે. સ્ફટિક રત્નની જેવી નિર્મળતા છે કે એ પદાર્થને પોતાનું કોઈ રૂપ નથી, પોતાનો કોઈ રંગ નથી. અરૂપી જળ પદાર્થ છે, મૂર્ત છે, છતાં એટલી બધી શુદ્ધતા છે, એટલી બધી નિર્મળતા છે કે એ પદાર્થ બીજાના સંગ વિના દ્રશ્યમાન થઈ ન શકે. તેમજ જીવ સ્વભાવ રે. આ જીવ આવો શુદ્ધ છે. આપણે રોજ બોલીએ, ગુરુવંદન કરીએ, જય જય ગુરુદેવ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી. શુદ્ધ ચૈતન્ય સ્વામી અંતર્યામી ઈચ્છામી ખમાસણો નંદી ઉજાવણી જાય નિસ્યાય મથેણ. આ ગુરુનું ઓળખાણ જય જય ગુરુદેવ, પણ કોણ ગુરુ તારો, કેવો છે, કેવી રીતે ઓળખાય છે? શુદ્ધ ચૈતન્ય સ્વામી. આ શુદ્ધ ચૈતન્યનો સ્વામી છે, માલિક છે. કેવી અદ્ભુત અવસ્થા બતાવી છે નિર્મળતાની, અસંગતાની. શુદ્ધ ચૈતન્ય સ્વામી એવો જીવનો સ્વભાવ છે, અરૂપી છે. પણ જીવ કશાએ કરીને, વિભાવે કરીને, વિકારે કરીને મલિન છે, એટલે એનો એને સંગ છે. જીવને કશાયનો સંગ છે એટલે જીવની જુદી જુદી શ્રેણી આપણને લાગે છે, ભિન્નતા પકડાય છે. પણ છે તો સ્ફટિક જેવો નિર્મળ જીવનો સ્વભાવ તો આ છે. એને અરૂપી કીધો, એને અસંગ કીધો. સંગ ક્યારેક કંઈક હશે, વિભાવનો સંગ હોય, વિકારનો સંગ હોય જીવમાં, ઈચ્છાનો સંગ હોય, તૃષ્ણાનો સંગ હોય, વાસનાનો સંગ હોય, એવું એવું જીવનું ઓળખાણ થાય. આ જગતમાં જીવ કેવી રીતે ઓળખાય છે? દરેક વ્યક્તિને આપણે જુદી જુદી રીતે ઓળખીએ છીએ, કારણ કે એની વિશેષતાથી ઓળખીએ છીએ. હવે જીવ તો સમાન છે, સામાન્ય જાતિમાં તો એક પણ જીવ, બે જીવ, સિદ્ધમાં આપણે કેવી રીતે ઓળખશું? સિદ્ધ અનંત છે, એમાં સિદ્ધને કેવી રીતે ઓળખવું? આ આ સિદ્ધ, આ સિદ્ધ, આ કેવી રીતે ઓળખાય? તો કે શક્ય નથી. નામ પણ મટી ગયું છે, કર્મથી રહિત છે, દેહથી રહિત છે. સિદ્ધના જીવોને કેવી રીતે ઓળખવા? અસંગ છે, આ અસંગ સ્વરૂપ છે અને અરૂપી સ્વરૂપ છે. આવું જીવનું સ્વરૂપ છે, એ નિર્મળ સ્ફટિક રત્ન જેવું સ્વરૂપ છે. પણ સંસારી બધાય જેવો ઓળખાય. આપણે ભલે ને 10,000 નો પરિચય થયો હોય, જેટલાનો પરિચય આપણને થાય તો આપણને ઓળખાય નહીં. જેમ આપણું કાર્યક્ષેત્ર વધે એમ આપણે ઘણાનું પરિચય થાય. બધાનો થાય તો આપણે હું એક એકને ઓળખું છું, અને કેટલાક તો એવા હોય કે હું એની નસે નસ જાણું છું, રગે રગ જાણું છું, હું એને પગથી માથા સુધી ઓળખું. ભાઈ તું ક્યાંથી ઓળખ? કારણ કે આ બધા જીવો સંગી છે, આ બધા જીવો સંગી છે. અને સંગી કરીને એક કથનચિત રૂપી છે. તે જીન વીરે રે ધર્મ પ્રકાશિયો પ્રબળ કશાય અભાવ રે. યશોવીજી મહારાજ આ નૈવાદને સમજાવે છે. આ ગાથામાં 125 ગાથાનું સ્તવન છે, અદભુત છે, પ્રાર્થના છે યશોવીજીની સ્વામી સિમંદરને, કે પ્રભુ ત્યાં બેઠા છો, મારી વાત અહીંયા સાંભળનાર તો કોઈ છે નહીં, તમારા ધર્મનો તો દાટ વળી ગયો છે, ધામધૂમને ધમાલની અંદર જ્ઞાન માર્ગ રહ્યો દૂર રે. સ્વામી સિમંદર સાંભળો, હું કોને કહું પોકાર આ બધો? 400 વર્ષ પહેલા યશો વિજયજીનો આ પોકાર, આનંદઘનનો પણ એ જ પોકાર. તરતમ જોગે રે તરતમ વાસના રે વાસિત બોધ આધાર. અમારા હાથમાં તમારો બોધ છે, પણ વાસનાથી વાસિત થયેલો છે. જે જે બોધ આપનાર છે એને કંઈ નહીં કંઈ પ્રકારની સત્કારની મનાવવાની પૂજાવાની સિદ્ધિની પ્રસિદ્ધિની એટલી એટલી લાલસાઓ વાસનાઓ શિષ્ય બનાવવાની આશ્રમો વધારવાની પ્રસિદ્ધિને પ્રચારને પ્રભાવ વધારવાની આ બધી વાસનાઓ સૂક્ષ્મ જ લક્ષમાં આવતી નથી પકડાતી પણ નથી અને જગતના જીવોનું તો એટલા બધા પામર છે કે એને આ વાસના છે એ પણ સમજાતું નથી કારણ કે એક જ સૂત્રમાં કૃપાળુદેવે કીધું કે જો સમજ્યા હોય તો એનું લક્ષણ શું જે સમજ્યા હોય એનું લક્ષણ શું સમાઈ જવું તે જો આપણને લાગે કે ખૂબ જ્ઞાની છે ખૂબ આ છે તો એનું પહેલું લક્ષણ એ છે કે પોતામાં સમાઈ જાય અંતર્મુક્તામાં જ રહે એને બહિર્મુક્તા સાથે જગત સાથે શું સંબંધ છે જે સમાતો નથી એટલા અંશની અંદર એ અધૂરો છે એની સમજણમાં ક્યાંક કચાશ છે અને સમજણ હશે તો હજુ વાસનાનો ક્ષય થયો નથી સમજણ છે પાકી છે સરસ છે પણ વાસનાનો ક્ષય થયો નથી પંડિત અને જ્ઞાનીમાં ફરક હોય તો એ છે ક્યારેક જ્ઞાન પંડિત જ્ઞાની કરતા પણ વધારે સમજણ વાળો હોય કેમ કે જ્ઞાનીને ભણાવવા જાય અને જ્ઞાની ભણે એની પાસે પણ ઓલાને જ્ઞાન ન થાય સમજણ ભલે બધી હોય પદાર્થ સમજાવે વ્યાકરણ સમજાવે ન્યાય સમજાવે ભાષા સમજાવે અર્થ સમજાવે વિવિધ પ્રકારના પણ કંઈ ને કંઈ પ્રકારની કારણ કે એ ઈચ્છાથી ભરેલો છે વાસનાથી ભરેલો છે તૃષ્ણાથી ભરેલો છે પંડિતાઈનો એને મદ છે વિદ્વતાનો એને મદ છે અને ધનની એને તૃષ્ણા છે લોભ છે અને એને માટે એ ભણાવે બધાને સારામાં સારા ક્લાસ ચલાવે સારામાં સારા ગ્રંથોના પ્રકાશન કરે એને કમાવવું છે કે આ એક લખું તો કેટલા પૈસા મળે આ કોઈ પ્રકાશિત કર તો કેટલી કોપી જાય બોધ સરસ વાસિત આનંદ ગંજી કહે છે તરતમ જોગે રે તરતમ વાસના રે વાસિત બોધ આધાર હે પ્રભુ જેને જેવો જોગ પ્રાપ્ત થયો છે જેવો અવસર મળ્યો જેવી તક મળી એવા પ્રમાણમાં એની વાસના છે એટલા પ્રમાણમાં એની વાસના વધારે છે આવો આધાર અમને છે વીર પ્રભુએ ધર્મ કેવો પ્રકાશ્યો છે એ પોતે લખે છે યશો વિજયજી કે જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી તેમજ જીવ સ્વભાવ રે એક લીટીમાં આખો જીવનો સ્વભાવ આપ્યો છે કે અસંગ છે અરૂપી છે એ કાંઈ દ્રશ્યમાન ન થાય કારણ કે એના સંગમાં કંઈ નથી કેવળ શુદ્ધ ચૈતન્ય છે જીવ કેવળ શુદ્ધ ચૈતન્ય છે તે જીન વીરે રે ધર્મ પ્રકાશ્યો વીર જિનેશ્વર ભગવાને આત્માનો ધર્મ પ્રકાશ્યો છે જીવને જીવત્વની પ્રાપ્તિ થાય એ હેતુ વિતરાગ દર્શનનો છે બીજું કાંઈ નહીં અને એની જીવત્વની પ્રાપ્તિ એ જ મોક્ષ છે સેનાથી મોક્ષ લેવાનો છે પોતાના સ્વભાવથી કે કર્મથી મોક્ષ સેનાથી લેવાનો છે કર્મથી જીવને બંધન શેનું છે કર્મનું છે આ બધા કર્મના કારણમાં કસાયો છે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી એ જ મોક્ષનો પંથ મોક્ષ શબ્દ પણ ક્યારેક આપણે વારંવાર બોલીએ છીએ તો એના અર્થથી પાછા સરકી જઈએ છીએ કે મોક્ષ તો મારે કશાયથી ઈચ્છાથી તૃષ્ણાથી વાસનાથી જગતના પરપ્રદાર્થ પ્રત્યે જે મોહ છે એ મોહનીયથી મોક્ષ મોહનીયનો ક્ષય ન થાય તો કેવળ જ્ઞાન ન થાય જ્ઞાન ગમે તેટલું સંપાદન થઈ શકે જ્ઞાન ગમે તેટલું સંપાદિત થઈ શકે પણ મોહનીયનો ક્ષય ન થાય તો કેવળ જ્ઞાન ન થાય મોહનીયના ક્ષયાંતરે જ કેવળ જ્ઞાન પ્રગટે છે અને એ મોહનીયનું સ્થૂળ સ્વરૂપ આપણે સમજી શકીએ એવું રાગ અને દ્વેષ એ આત્મામાંથી રાગ અને દ્વેષ ગયે, કેવળ જ્ઞાન પ્રગટે, મુક્તિ ત્યારે થાય. માટે આખા ધર્મને એક શબ્દની અંદર ઢાળી દીધો, વિતરાગ ધર્મ. આ ધર્મ છે વિતરાગ ધર્મ, રાગ વિનાનો ધર્મ છે. જેની સાથે, જેના સંયોગોમાં, જેના સંબંધમાં તું છો, ભલે રહ્યો, તારો સ્વભાવ તો નિર્મળ સ્ફટિક જેવો છે, એક પણ સંઘ પ્રત્યે, કોઈ પણ પ્રકારનો સંઘ હોય એના પ્રત્યેનો રાગ, એ બંધ. રાગ એ બંધ, વિતરાગ એ મુક્તિ. તે જીન વીરે રે ધર્મ પ્રકાશ્યો, આ જિનેશ્વરોએ આત્માનો ધર્મ જે પ્રકાશ્યો છે એનું એક જ લક્ષણ આપ્યું, પ્રબળ કષાય અભાવ રે, કસાયનો સદંતર અભાવ. એટલે મોહનીય કર્મનો સર્વથા ક્ષય. આ જૈન ધર્મની ઓળખ જિનેશ્વર ભગવાને આપી એટલે વિતરાગ શબ્દમાં આ બધી ઓળખ આવી ગઈ. પ્રબળ કષાયનો અભાવ એ વિતરાગતાનું સ્વરૂપ છે. વિતરાગતા એટલે કષાય રહિત અવસ્થા, અને કેવી? પ્રબળ, હવે ચલિત થાય નહીં. ગમે તેવા લોભ, લાલચ, પ્રલોભન, ગમે તે વસ્તુનું સ્વરૂપ આવે આકર્ષણનું, તો પણ એ જીવ એમાં જરાય પ્રભાવિત થાય નહીં. આવો જીવનો સ્વભાવ અને આ ધર્મનું સ્વરૂપ જિનેશ્વર ભગવાને શ્રી જિન વીરે રે, મહાવીરે તો આ ધર્મ કહ્યો છે. આ ગાથાઓમાં તો એટલી બધી પછી આવે છે ઝંઝટ, કે આ બધી એવી ધામધૂમ, ક્રિયાકાંડ, વિધિ વિધાન, આમાં જ્ઞાન માર્ગ વયો ગયો, ક્યાંય આત્મા ખોવાઈ ગયો. જેમ આપણે બોલીએ ને કે હું આત્મા છું, આત્મા છું, એમાં શું થઈ જાય? આત્મા છું. અરે બધું કરવા ગયો અને આત્મા જ ભયો ગયો, બધું જ કરતો રહ્યો આત્મા સિવાય. શ્રી જિન વીરે રે ધર્મ પ્રકાશ્યો, પ્રબળ કષાય અભાવ. બે વસ્તુ, એક તો આ જીવનો સ્વભાવ છે, અને ભગવાને, વીર જિનેશ્વરે આ આત્મા પ્રાપ્ત કરવા માટે જે ધર્મનું સ્વરૂપ કીધું એ કષાયનો પ્રબળ અભાવ. એ બે જ સૂત્ર, એક તો આત્માનું સ્વરૂપ અસંગી છે, આ આત્મા અસંગી છે, રાગ ક્રોધ કષાય એ પર છે, એનો સંગ છે આ જીવને, માટે આવે છે અને જાય છે. જો જીવનો સ્વભાવ હોય તો તે કદી જાય નહીં, પણ જાય છે એટલે એ સંગી છે. સ્વભાવ અસંગી છે, આ સંગી છે. આ સંગ છોડી શકાય છે, આ સંગ તૂટી શકે છે, આ સંગ છેદી શકાય છે, છેદક અવસ્થા થાય છે. શું કામ? કે એ પર છે, જીવનો સ્વભાવ નથી, જીવનો ગુણ નથી. જ્ઞાન એ જીવનો ગુણ છે. જ્ઞાન રહિત જીવ ક્યારે થઈ શકે ખરો? જીવ ક્યારે જ્ઞાન રહિત થઈ શકે ખરો? કોઈ અવસ્થા એવી ખરી? તો કે છે, સૂક્ષ્મ નિગોદથી માંડી અને પૂર્ણ સિદ્ધતા સુધીની જીવની જેટલી પર્યાયો અનંતી છે, એમાં પણ એને જ્ઞાનનો એક અંશ તો અંશ, પણ સતત જાગૃત હોય છે, અને એ જ એને બાકીના પાંચ દ્રવ્યથી જુદો પાડે છે. પાંચ દ્રવ્ય છે તો અજીવ છે, એમાં કોઈ કાળે જાણવા પણ નથી. તો આ જીવ દ્રવ્ય ગમે તે પર્યાયમાં, ગમે તે અવસ્થામાં, ગમે તે સ્થિતિમાં, ગમે તે યોનિમાં, ગમે તે કાયમાં, એક ઇન્દ્રિય કાય હોય કે જે હોય, તે ત્રસ હોય, સ્થાવર હોય, પરંતુ એનો જ્ઞાન સ્વભાવ અંશે 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 પણ જાગૃત હોય છે, અને એ જ એને સંગ સંબંધના અન્ય પદાર્થથી જુદો પાડે છે. એના આધાર ઉપર જ આ જીવ આત્મિક વિકાસ કરતો 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 મનુષ્યત્વ સુધી પહોંચે છે અને એ વિકાસની ધારા જો ચાલુ રહે બરોબર તો એ સિદ્ધત્વ સુધી પહોંચે છે. માર્ગ તો નિગોદથી શરૂ થયો અને સિદ્ધત્વ સુધીનો છે. આ મનુષ્યત્વ એનો છેલ્લો પડાવ છે. આ માઇલસ્ટોન આવે એમાં કે છેલ્લું છે, બસ હવે તમે પહોંચી ગયા. પણ આ પાછો મનુષ્યત્વમાંથી પાછો પડ્યો, પાછો ચાલતા ચાલતા પાછા 84ના ચક્કરમાં ચડી ગયો. કોને ખબર ક્યારે પાછો નીકળશે. અને એક એક જ્યારે જાય ત્યારે 2000 સાગરોપમના કાળ બધા પસાર થતા જાય, પછી એ બધું ગણિત જુદું છે. એક વાર ચૂકી ગયો એટલે પછી એનો કોઈ આરો વારો, ફરી પાછો પોતે પોતાના જ્ઞાન બળે પ્રયત્ન કરશે. કેમ કે જીવ ઉર્ધ્વગામી છે, એનું લક્ષણ જ એ છે. જેમ અગ્નિની જ્વાળાનું લક્ષણ ઉપર જવાનું છે, એમ આ જીવ ગમે તેટલો હોય તો પણ એનો લક્ષ્ય તો ઉપર જવાનું. પણ સંયોગો ન મળે, પુરુષાર્થ ન ફોરવાય, કર્મનું પ્રાબલ્ય હોય, આ બધા જુદા જુદા સમવાય છે, એટલે સાયોગિક પરિબળો છે. પણ જીવ મુખ્ય મૂળ તો આ સ્ફટિક જેવો છે, અસંગી છે. આ સમજી લેવું. પેલી લીટીમાં જીવનો સ્વભાવ કેવો તો અસંગ, અને જે પદાર્થના સંગમાં છે એનાથી ભિન્ન. સ્ફટિક કાપડના સંગમાં છે, કોઈ લાલ રંગનું કપડું છે, કોઈ પુષ્પ છે, કોઈ કાગળનો ટુકડો પડ્યો છે એના સંગમાં છે, એટલે એનું કંઈ ને કંઈ પ્રકારનું રૂપ ભાસે છે. પણ સ્ફટિકને પોતાનું કોઈ રૂપ નથી, અસંગ છે. અને એ સંગના કોઈ પણ પ્રકારના એક તણખલું પડ્યું હોય, એક રજકણ હોય તો પણ એમાં પ્રતિભાસે છે. તો એ નિર્મળ છે, એવું નિર્મળ છે કે જેથી કરીને બધાથી ભિન્ન છે એ પકડાય છે. તો જીવનો સ્વભાવ ગમે તેટલા સંયોગોમાં હોય, ગમે તેટલા સંગમાં હોય, ગમે તેટલા સંબંધોમાં હોય, પણ જીવ કેવો છે? અસંગ, અને બધાથી ભિન્ન. જે જે સંયોગો છે મારા એનાથી હું ભિન્ન છું, જે જે મારા સંબંધ છે એનાથી હું ભિન્ન છું. આ વાતને બરોબર સમજીએ કે જીવનો સ્વભાવ શું? અસંગ, અભેદ, તદ્દન ભિન્ન, પરથી કોઈ પ્રકારે ક્યાંય જોડાયેલું નહીં. એક પરમાણુ માત્રની મળે ન, એક પરમાણુ સૂક્ષ્માતી સૂક્ષ્મ, જેને માત્ર ને માત્ર કેવડી જોઈ શકે એ સિવાય તો કોઈની શક્તિ નથી. આવા પરમાણુનો પણ સંસ્પર્શ નહીં. આવો જીવનો સ્વભાવ છે. તો ધર્મનું સ્વરૂપ શું? ધર્મ શેને માટે? જીવને એનું ખોવાયેલું જીવત્વ પ્રાપ્ત થાય, નિજ સ્વભાવની પ્રાપ્તિ એ ધર્મનો લક્ષ્ય. ધર્મથી શું મેળવવું છે? ધર્મથી શું પ્રાપ્ત કરવું છે? તો મારે મારા અસ્તિત્વની પૂર્ણતા પ્રાપ્ત કરવી છે, મારે મારો ખોવાયેલો સ્વભાવ પાછો મેળવવો છે, મારે મારી શુદ્ધતાનો આવિષ્કાર કરવો છે. આ ધર્મનો લક્ષ્ય છે. ધર્મ બીજું કંઈ આપતો નથી, પણ અજ્ઞાનથી જે લીધું છે એ છોડાવે છે. ધર્મ પોતે કંઈ આપતો નથી, પણ જીવને એમ થાય છે કે લેવાની વાત છોડ, કેટલું ખોટે ખોટું પકડ્યું છે, કોકનું મારીને તપડાવીને માયાથી ક્રોધથી પ્રપંચથી ઘણું લીધું છે. આ જગતમાંથી તે ઘણા પરમાણુ ભેળા કર્યા છે, અને કરતો જ આવ્યો છું. એટલો બધો પરમાણુનો સ્ટોક લઈને ફરસ કે અનંતકાળ સુધી વાપરતો પણ કંઈ વાંધો આવે એમ એ સમજ આ ધર્મ આપે છે. ધર્મ બીજું કોઈ પદાર્થ આપતો નથી, એક પરમાણુ ધર્મ આપતો નથી, પણ એક પરમાણુ રાખવા દેતો નથી. આ ધર્મ, ધર્મની ઉપલબ્ધિ થાય એટલે એ જગતમાંથી પૂર્વે જે જે પરમાણુ ભેળા કર્યા છે તે તે સર્વ હળવે હળવે તેને સોંપી દઈ અને મુક્ત થવાની તેની સૌથી વાલી જિજ્ઞાસા છે. આ ધર્મ જ્યારે જીવનમાં પ્રવેશ કરે ત્યારે એને એમ થાય કે હવે આ પરના પરમાણુના સંગ્રહ મેં કર્યા છે, શરીરના રૂપમાં, કર્મના રૂપમાં, કસાઈના રૂપમાં, આ બધા પરમાણુઓ છે, આ કઈ મારા સ્વભાવ નથી, આ તો ચોઈટા છે અને વેડગા છે, પણ મારા સંબંધથી વેડગા છે, હું છોડું તો છૂટી જાય. સમજ પાકી એકવાર આવી જાય ધર્મનું સાદું સ્વરૂપ, કે આવું ધર્મનું સ્વરૂપ છે. તે ધર્મ શ્રી વીરે પ્રકાશ્યો એ કે છે કે આત્માનો ધર્મ આપવો છે. વિકરાગ પુરુષોએ તો આત્મ ધર્મ સિવાય બીજી કઈ વાત કરી નથી. અને જગતના જીવોએ જે સ્વયં વિતરાગ થયા છે, જે સ્વયં સર્વસંગ પરિત્યાગી થયા છે, એ બીજું એની પાસે શું છે તે આપે. કોઈ પાસે આપણે માગણી યાચના કરવી હોય તો એ આપણને શું આપી શકે? જે એની પાસે હોય તે આપી શકે, જે એની પાસે નથી એ ક્યાંથી આપે? તો આપણા માટે માગવા જાય. જે એની પાસે નથી અને આપણે માગણી કરી, હવે એને આપણને ખુશ કરવા હોય કે આ તો મારો પ્રિયમાં પ્રિય શિષ્ય છે, આ ભક્તને મારે નારાજ કરી શકાશે નહીં, તો ભગવાનને ભીખ માગવા જવું પડે. વિતરાગ પાસે કશું જ નથી, સર્વસંગ પરિત્યાગી છે, એક પરમાણુ એની પાસે નથી. હવે શું કરવું? એ શું આપે? એને ધર્મ આપ્યો, સર્વજ્ઞતા પ્રાપ્ત થયા પછી સમવસણમાં બેસીને દેવોએ કહ્યું કે લ્યો પ્રભુ પધારો, આપો દેશના, હવે શું આપવી? અને કે છે જીવનો એ ગુણ અનંત દાન. ભગવાને દેશનામાં અનંત દાન જગતના જીવોને આપ્યું. અરે લોકોએ તો ઘણા દાન જોયા છે, એ જ ભગવાનના જીવનમાં દીક્ષા લીધા પહેલા પણ દાન જોયું છે. દીક્ષા લીધા પહેલા 12 મહિના સુધી સતત પરમાત્માનો જીવ વર્ષી દાન આપે, વર્ષી વર્ષીને આપે, લઈ જાઓ જે જગતમાં દુખીઓ જેને જે જોઈએ. અને ત્યારે તો બધાને બસ પૈસો ને પ્રભુ આ સોના મોરો ને આ બધું થાળ ભરી ભરીને આપ્યું. એનું વર્ણન શાસ્ત્રોમાં આવે છે, મને સ્મરણમાં નથી. આટલું દીધું ને આટલું દીધું, રોજ દે. અને 12 મહિના સુધી દે તો કેટલા કરોડ સોના મોર થાય એ બધી ગણતરી આવે છે. જેને બહુ રસ હોય ને એને વાંચી લેવી કે ભગવાને કેટલું બધું દાન દીધું. અને પછી મૂર્ખો શું વિચારે કે ભગવાન તું મને અત્યારે મેળવ, ત્યારે નો મેળવ હતો તો તારા થાળમાંથી બે ખોબા મને સોના મોર મળત. આ ભિખારા માટે આ જ્ઞાન નથી. અનંત દાન જ્યારે તું આપે છે, જેવું દાન જગતમાં કોઈ આપી શકે એમ નથી, એની તુલના ક્યાંય થઈ શકે એમ નથી, એવું ધર્મનું દાન પ્રભુ આપ્યું. ધર્મની બોધી વરસાવી, સમવસણમાં રહીને આ પરમાત્માએ જગતના જીવોના કલ્યાણ માટે અનંત કાળના એમના દુઃખો, અનંત અનંત દુઃખોથી મુક્ત થવા માટે પરમ કરુણા કરીને અત્રસ્ત થતા જીવો માટે, દુઃખી થતા જીવો માટે કેવળ કારુણ્ય ભાવનાથી પ્રભુએ બોધની ધારા વરસાવી. આ દાન જગતમાં શ્રેષ્ઠ દાન કહેવાયું, બોધિદાન. પ્રભુએ બોધિદાન આપ્યું અને બોધિદાન આપ્યું એમાં કહ્યું કે આ જીવ જો એને આ જીવત્વ પ્રાપ્ત કરવું હશે તો કસાયનો અભાવ કરવો, પ્રબળપણે અભાવ કરવો, મૂળથી કસાયોને છીદી નાખવા. યશવીજી મહારાજે એક સૂત્ર લખી નાખ્યું. એમાં પૂછ્યું હશે કોઈએ કે અમને મોક્ષનું સ્વરૂપ આવું બધું સમજાતું નથી, આત્માને અરૂપી ને એ આમ ને અરૂપીનો મોક્ષ ને બધું કાંઈ, તો કે તું જેવો છો એવો ને તારે મોક્ષ જોઈએ છે ને, અમારે તો જીવતા જાગતા જેમ બેઠા છીએ એવા તમે દિયો, હવે આવું બધું ક્યાં અમને પકડે. કસાય મુક્તિ કિલે રેવ મુક્તિ, જા તને મોક્ષ આપીએ છીએ. તું કસાયથી મુક્ત છો એટલે મુક્ત જ છો. આ મોક્ષની વ્યવહારિક કલ્પના છે કે જો તારામાં કસાય નથી, સમતા ભાવમાં છું, તું નિર્ગ્રંથ છો, તું સંભાવી છો તો તારે દેહ છતાં પણ નિર્વાણ છે. આ મોક્ષ દેહ છતાં પણ નિર્વાણ છે. જો કસાયનો અભાવ છે તો ધર્મનું સ્થૂળ સ્વરૂપ કસાયનો અભાવ, અને ધર્મનું પહેલું પરિણામ કસાયનો અભાવ. જે ધર્મથી, જે ક્રિયાથી, જે અનુષ્ઠાનથી, જે વિધિ વિધાનથી, જે સામાયિક પ્રતિક્રમણ, ચૈત્ય વંદન, ગુરુપૂજા, સ્વાધ્યાય, ભક્તિ, એનાથી જો એના કસાયનો અભાવ ન થતો હોય તો એને ધર્મનું સ્વરૂપ, વિતરાગ ધર્મનું સ્વરૂપ કહી શકાય નહીં. જે વિતરાગતા જગાવે, વિતરાગતાને પુષ્ટ કરે, વિતરાગતાને પ્રબળ કરે, એ ધર્મનું સ્વરૂપ છે. પણ જેને વિતરાગતા સાથે કઈ સંબંધ નથી, આરામ સમારંભ, મોજ શોખ, કન્ફોર્ટ, કન્વીનિયન્સ, લક્ઝરી, મજો કરો, એલા બધો ધર્મ હાચો તારો, એમાં તારું ધ્યાન એ થતું હશે કદાચ. એ બધું જલસામાં જે થાય એને અહીંયા કસાયના અભાવરૂપ ધર્મ, જે વિતરાગ ધર્મનું સ્વરૂપ છે, તે ધર્મ નથી. બીજો હોય હોય ભલે રહ્યો, એની આપણે હવે અત્યારે ચર્ચા કરતા નથી. તે જીન વીરે રે ધર્મ પ્રકાશ્યો પ્રબળ કસાય અભાવ. એક જ લીટીમાં આવું સામર્થ્ય, વીર પ્રભુનો ધર્મનું સ્વરૂપ કસાયનો અભાવ થવો. તે જો કસાયનો અભાવ ન થાય, કસાયની મંદતા ન થાય, કસાયની અલ્પતા ન થાય, તો સમજી લેવું કે ધર્મનું કોઈ પરિણમન આપણામાં નથી, અથવા તો આપણે ધર્મ પામ્યા છીએ એ પણ આપણી ભ્રમણા છે. આ બધું જ કરવા છતાં પણ સાહેબ આટલું આટલું કરું છું, કેટલા કેટલા અનુષ્ઠાન, કેટલી વિધિ, કેટલી ક્રિયા, કેટલી ભક્તિ, કેટલા સ્વાધ્યાય, ભલે ને કર. જિનેશ્વર ભગવાને, વીર પ્રભુએ જે ધર્મ કીધો છે, તે જીને વીરે રે ધર્મ પ્રકાશ્યું, એનું સ્વરૂપ તો પ્રબળ કસાય અભાવ. કસાયનો અભાવ તે ધર્મ, અથવા જેનાથી કસાયનો અભાવ થાય તે પણ ધર્મ. કારણ કે એ ધર્મની ઉપલબ્ધિ શું, ધર્મની ફલશ્રુતિ શું, તો કે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ, જીવની પ્રાપ્તિ, પૂર્ણત્વની પ્રાપ્તિ, સિદ્ધત્વની પ્રાપ્તિ. તો એ સિદ્ધત્વ કેવું, તો કે જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી તેમ જ જીવ સ્વભાવ. આવો જીવ જ્યારે હોય, અસંગ હોય, બધાથી ભિન્ન હોય, એ આવી નિર્મળતા, આવી શુદ્ધતા, આવી પવિત્રતા, આવી પૂર્ણતા જ્યારે જીવની થાય ત્યારે સમજુ કે આ જીવ પામ્યો. એટલે નીચે એક વાક્ય લખ્યું, કૃપાળુ દેવની શૈલી, ગાથા યશો વિજયજીની, અને વાક્ય એક નાનું લખ્યું, વિચારવાનને સંગથી વ્યતિરિક્તપણું પરમ શ્રેયરૂપ છે. પત્ર પૂરો થયો. વિચારવાનને સંગથી વ્યતિરિક્તપણું પરમ શ્રેયરૂપ છે. આ ગાથા આપી બોધની, સરસ સૂત્ર આપી દીધું સંક્ષેપ, ધર્મનું સ્વરૂપ શું અને ધર્મની ફલશ્રુતિ શું, બરાબર સરસ આપી દીધું, ઉત્કૃષ્ટ રીતે આપી દીધું, સંક્ષેપમાં આપ્યું. આ સમજવા માટે જીવે શું કરવું પડે, વિચાર કરવો પડે. મુમુક્ષુ તેજ કે જે વિચારવાન છે, એક પત્રમાં કૃપાળુ દેવે લખ્યું છે. જીવને એક વિચાર દશા છે અને બીજી સ્થિત પ્રજ્ઞ દશા છે, પોતાના સ્વરૂપમાં સ્થિર રહે. પણ સ્થિત પ્રજ્ઞ દશા તો એ વિચાર દશા પૂર્ણ થયે પ્રગટે છે, ત્યાર પહેલા નથી પ્રગટતી. તો પહેલી દશા કઈ, વિચાર દશા. સર્વપ્રથમ એમાં મુમુક્ષુતા આવે, આત્માર્થીપણું આવે, જિજ્ઞાસુપણું આવે. એનો પ્રારંભ ક્યાંથી થાય, વિચારથી. પહેલા વહેલા જીવને વિચાર આવે પોતાના સ્વરૂપ સંબંધી, પોતાના હેતુ સંબંધી, પોતાના લક્ષ્ય સંબંધી. આમ સામાન્ય ન આવે, પણ જ્યારે સંસારના ફટકા ખાઈ ને થોડા, ત્યારે એ જીવ વિચાર કરે. વિચાર તો ક્યારે કોઈ આપ્યો નથી, તું વિચાર કર, કોઈએ કીધું નથી. સંજોગોની લાત આવીને જ્યારે, ત્યારે વિચાર કરે કે મેં આ બધું કર્યું કના હારું, કરોડો ભેગા કર્યા ને છોકરો ભાગી ગયો. એટલે કે અરે આને ધ્યાનમાં રાખીને 40 વર્ષ સુધી મેં માન અપમાન સહન કર્યા, ભૂખે મરીને પૈસો ભેગો કર્યો, અને આ નાલાયક અત્યારે ચાલ્યો ગયો. ચાલ્યો જ જાય ને, પણ એના જેવો યોગ્ય એક નથી. તને સમજાવશે કોણ કે મૂર્ખના જામ આ મોહ રાખીને તે આ બધું કર્યું. હવે ભોગો. જીવનના એક એક સંગ અને પ્રસંગ જ્યાં જ્યાં રાગ છે ત્યાં આઘાત વધારે છે, ખેદ વધારે છે, શોક વધારે છે. એક બે ઘટનાઓ બની હોય, એકને શોક ઓછો છે, એકને વધારે છે. કારણ શું સાહેબ? બે હરખા છે, બે બાપ છે, છતાં કેમ? તો કે એકને રાગ વધારે છે અને એકને રાગ ઓછો. જ્યાં કસાઈ વધારે છે ત્યાં દુઃખ વધારે છે, વેદના વધારે છે, વ્યથા વધારે છે, પીડા વધારે છે. શું કામ? તારા રાગનું પરિણામ છે, મોહનું પરિણામ છે. ત્યારે એ વિચાર કરે છે, અને વિચારની અંદર ભલે એના મોહને કારણે, આવેશને કારણે, અજ્ઞાનને કારણે, પણ સત્ય સરી પડે છે કે આ દુનિયામાં કોઈ કોઈનું, હજી એને જ્ઞાનથી નથી સમજાયું, અજ્ઞાનના આવેશથી સમજાયું છે. સમજી લેજો ફરક. આપણને થયું કે એનું વાક્ય ખોટું શું લ્યો, અને બહુ સરસ કીધું ને, તો જ્ઞાન પામો એમ કહેવું આપણે? આ દુનિયામાં કોઈ કોઈનું નથી, એને સમજાઈ ગયું? વિચાર જ્યારે જાગે છે, જ્ઞાની કે છે આ અનંત કાળથી દુઃખનું વેદન કરતા કરતા જીવમાં નિગોદ અવસ્થામાં, તિર્યંચ અવસ્થામાં પરાધીન થતો જીવ એવા એવા દુઃખો ભોગવે લાચારીપણે, ક્યારેક એને વિચાર આવે છે, એટલે સહન કરવાનું શીખે છે, શાંત રહેવાનું શીખે છે. કેમ કે શક્તિ તો બધી અંદર, ગુણો તો છે જ, સમતા ગુણ બહારથી નથી લાવવાનો, અંદર તો છે જ. અને એ કહે છે કે અરે મારા દર્દનો કોઈ ઉપચાર ન હોય, ડોક્ટરો કહે છે કોઈ ઉપચારમાં કાંઈ કારી ફાવે એમ નથી, અને જે સમજદાર દર્દી હોય ને તમે જોયા છે, એ દર્દને સ્વીકારી લે છે કે આ શરીર જ મારું નથી અને એના ઉપર મારો કોઈ વસ નથી, તો જે છે તે હવે જ્યાં બીજું શું કરવાનું. વેર ધર ઇઝ નો ક્યોર, ઇટ કેન નોટ બી ક્યોર્ડ, ઇટ મસ્ટ બી એન્ડ્યોર્ડ. કૃપાળુ દેવે સાદું વાક્ય મૂક્યું, આ બધું ઇંગ્લિશ વાક્ય બધા મેનેજમેન્ટના લેટેસ્ટ સૂત્રો જ બધા. કૃપાળુ દેવ કહે છે જ્યાં નિરૂપાયતા છે ત્યાં સહનશીલતા એ જ સુખદાયક છે. દર્દ ઊભું છે, મુશ્કેલી ઊભી છે, પીડા ઊભી છે, વ્યાધિ ઊભી છે, પણ સમજણ આવી છે. સમજણ શું આવી છે? નિરૂપાયતા છે. હવે આમાં કંઈ, જગતના કોઈ પરિબળ આમાં કશો સુધારો કરી શકે એમ નથી. અને તું છો, તારું આયુષ્ય છે, હવે શું કરવું? સુખ કેવી રીતે લેવું? સહનશીલતા એ જ સુખદાયક છે. સમજણથી થાય, અને સમજણ વિચારથી આવે. વિચાર પહેલી સ્થિતિ, વિચારવાન ધીરે ધીરે મુમુક્ષુ થાય, અને એની પ્રક્રિયા કૃપાળુ દેવે અને આચારાંગ સૂત્રની અંદર. કૃપાળુ દેવ તો વિતરાગ માર્ગની પરંપરા છે ને, એ આપણને આજના કાળમાં આપણી ભાષામાં સમજાવે છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, કરો કોના સબંધે વડગણા છે, રાખું કે એ પરિહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના सिद्धांत तत्व अनुभव्या। विचार करो, 16 वर्ष ની ઉંમરે કોણ છું, ક્યાંથી આવ્યો, સ્વરૂપ શું છે, ખરું સ્વરૂપ શું છે, ક્યાં જવાનો છું, શું મેળવવું છે, લક્ષ શું છે, હેતુ શું છે જીવનમાં, શું કરવા આવ્યો છું, શું કરી રહ્યો છું, કેટલે પહોંચ્યો, પ્લસમાં છો માઇનસમાં છો, ધંધો કરીએ તો જોઈ તો ખરા ને કે મૂડી સાચવી છે, ગુમાવી રહ્યા છીએ કે વૃદ્ધિ કરી રહ્યા છીએ, કેવો વ્યવહાર ચાલે છે આપણો, મનુષ્યત્વ સુધી પહોંચ્યો છો નિગોદમાંથી, હવે આની અંદર કઈ ઉમેરો થયો છે તો એ, અરે ભવ ચક્રનો આંટો નહીં એકે ટળ્યો, એક આંટો ઓછો થાય એવું સત્કર્મ થયું છે, એવી જીવની અવસ્થા કરી છે, આચારંગ સૂત્રમાં પહેલું સત્ય, અહીંયા શરૂઆત જ ત્યાંથી આચારંગ સૂત્રની, કે આ જીવ ક્યાંથી આવ્યો છે, પૂર્વથી પશ્ચિમથી ઉત્તરથી દક્ષિણથી એમ કરીને મૂક્યું છે, એને શસ્ત્ર પરિજ્ઞા કહે છે, પહેલું જ પ્રકરણ આચારંગ સૂત્રનું સુધર્મા સ્વામીએ જંબુને કીધું કે આ જે જાણે છે, જે વિચારે છે, એ જીવ એ પોતે મુક્તિના માર્ગે આગળ વધે, એને પહેલો વિચાર એ થાય કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારું સ્વરૂપ શું છે, ક્યાં જવાનો છે, આ બધું વ્યવહાર પ્રપંચ શા માટે, કોના કારણે, અને એ બધા કદાચ કર્મો કારણે થતા હોય તો એને માટે કસાઈ કરવા, રાગદ્વેષ કરવા, એવું શું કામ, થવાના છે થશે, નહીં થવાનું તો નહીં થાય, કેટલો સ્વસ્થ વિચાર, આચારંગનું પહેલું વાક્ય, પહેલું સૂત્ર, અને 16 વર્ષની ઉંમરે લખેલું કાવ્યમાં અમૂલ્ય તત્વમાં પહેલો વિચાર, અને આત્મસિદ્ધિમાં અમે આત્મસિદ્ધિનું માર્ગ તેના માટે કહીએ છીએ, વિચારવા આત્માર્થીને ભાખ્યોત્ર અગોપ, આ જે આત્માર્થી જીવો છે ને, જેને પોતાનું સ્વરૂપ જાણવું છે, એને વિચારવા માટે, હવે સાચો વિચાર ક્યાં કરવો, કેવી રીતે કરવો, વિચારવાનને કેવી રીતે કરવો, શું કરવું સાહેબ, શું વિચારવું, સંગથી વ્યતિરિક્તપણું પરમ શ્રેય રૂપ છે, વ્યતિરિક્તપણું એટલે જુદાપણું, તદ્દન ભિન્નપણું, વ્યતિરિક્ત અન્વય એટલે એકરૂપતા, અને વ્યતિરિક્ત એટલે છૂટું, આનાથી હું જુદો છું, 100% જુદો છું, આ વ્યતિરિક્ત છે, આ વ્યતિરિક્તપણું સંબંધના જગતમાં જાણે છે, આપણે જાણીએ છીએ કે આ મકાન મારું નથી, આ ચીજ મારી નથી, આ પદાર્થ મારો નથી, અને કોઈ તમે આને ઓળખો છો તો તમારા કુટુંબી, ભલે કુટુંબી થાય પણ મારે ને એને જાણો છો તમે, વ્યતિરિક્તમાં તો હોશિયાર છીએ આપણે બધા, સાવ સગો હોઈને કઈ કોઈ તો માથે ન લેવો, તરત જ વ્યતિરિક્ત ભાવ તો એવો સરસ આવે, વિચારવાને સંગથી વ્યતિરિક્તપણું, આ દેહનો પણ સંગ છે કે શરીર મારું નથી, કે અંદર રહેલી સૂક્ષ્મ રાગ દ્વેષ કસાયોનો જે પરિવાર બેઠો છે એ પણ મારો, હું જ્ઞાન સ્વરૂપ છું, એ કર્મ આગંતુક છે, એ આવ્યા છે એની સ્થિતિ સુધી જ રહેવાના છે, મારો સ્વભાવ નથી તો કાયમ રહે, વ્યતિરિક્તપણું, આ શાસ્ત્રીય દર્શનનો સંબંધ, આ શબ્દ છે વ્યતિરિક્ત અને અન્વય, આ શબ્દ છે દાર્શનિક શબ્દ છે, જૈન પરિભાષામાં બહુ સરસ રીતે કહ્યું છે, ભક્તામર સ્તોત્રમાં કહ્યું છે કે ભક્તો પ્રભુ તને અન્વયના રૂપમાં જીવે છે, કે હું ને તું એક છું, હમણાં એક પદ લીધું સરસ મજાનું, સાંભળ સૈયર સુરતા ધરીને આજ મેં એને ડીઠો રે, આજ સુધી ભગવાનને જુદો જોયો હતો, હવે કેવો જોયો, એના મય થઈને એના રૂપ થઈને એને દીઠો, અને પછી ખબર પડી કે નવધામાં નથી નિવેડો, 10 ધામ, આ 9 ધામ ભક્તિ કરી પણ એને જુદો જ ગણ્યો, આ અન્વય સ્વરૂપ છે, પ્રભુ સાથેની અભેદતા અન્વય સ્વરૂપ છે, કે સ્વરૂપથી તું ને હું એક છીએ, સ્વભાવથી તું ને હું એક છીએ, દ્રવ્યથી તું ને હું એક છીએ, સિદ્ધત્વ તારું છે ને મારું છે, તારું પ્રગટ છે અને મારું અવરાયેલું છે, અને પછી પ્રભુની ખુમારીથી ભક્તિ કરે, એકરૂપ થવાની પ્રગતિ કરે, એકત્વના લક્ષ્યે આરાધના કરે, જ્યારે આરાધના થાય છે જિનેશ્વર પરમાત્માની ત્યારે એકત્વના લક્ષ્ય થાય છે, અને આનંદગણજી સરસ શબ્દ મૂકે છે, જીન થઈને જીનવર આરાધે તે સહી જીનવર વેરે. અરે જ્યારે પૂજા કર ત્યારે જીન થઈ જા. જીન એટલે સંસારથી આત્મભાવ રહિત થવું, તે જીન. તે સમયે તો થા જ્યારે ઉપાસના કરસ, ભક્તિ કરસ પ્રભુની, ત્યારે તો થા. ત્યારે પણ આપણે આપણું સંસારનું ભાન ભૂલાતું નથી. વ્યતિરિક્તપણું વિચારવાન ને સંગથી વ્યતિરિક્તપણું પરમ શ્રેયરૂપ છે. સૌભાગ્યને અને ડુંગરને પ્રત્યે નમસ્કારપૂર્વક જુઓ તો સત્સંગ નૈષ્ઠિક એક શબ્દ પ્રયોગ વાપરો છે સૌભાગભાઈ ને ડુંગરસિંહભાઈ માટે. સત્સંગ નૈષ્ઠિક, કેટલો નિષ્ઠાપૂર્વક સત્સંગ કરવાની તમારી ઈચ્છા છે. સત્યને જાણવાની તાલાવેલી જિજ્ઞાસા. કંઈ પણ સત્સંગમાં જઈએ તો શું પ્રભુને શું કહેવું છે, કંઈક નવો પદાર્થ જાણવા મળે, નવો ભાવ આવે, કંઈક મારું અજ્ઞાન અને મિથ્યા માન્યતા થોડી દૂર થાય. નિષ્ઠાપૂર્વક હનુમાનની ભક્તિ રામ પ્રત્યેની નિષ્ઠા ભક્તિ હતી. આવી નિષ્ઠા અમારામાં આવે સત્સંગ પ્રત્યે, આવી નિષ્ઠા, એક નિષ્ઠ બનીને, સત્યનિષ્ઠ બનીને સત્સંગ કરવો, અને ત્યારે એ સત્સંગ કરનાર એના પ્રભુથી જરાય દૂર નથી. અને હામો બેઠો હોય તો નરસિંહે કીધું એમ, નવધા પ્રકારની ભક્તિ કરે તો પ્રભુથી વેગડો ને વેગડો. આ જીવને લક્ષમાં આવતું નથી અને પ્રત્યક્ષ ને પરોક્ષના ભેદ ગણવા બેઠો છે. સમજાશે નહીં હજી કે ભાવ ધર્મ અને દ્રવ્ય ધર્મ. તારે દ્રવ્યથી પ્રત્યક્ષ હોય તો વળે શું, જો ભાવથી પ્રત્યક્ષ ન હોય તો. આરાધના શેની કરવાની છે, અને જે બધા સિદ્ધો છે એની ભાવથી કરવાની છે, અરિયંત્રી ભાવથી કરવાની છે. સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મનો ક્ષય થયે જ અસંગતા કહી છે અને સુખ સ્વરૂપતા કહી છે. આજે નિર્મળ સ્ફટિકનું ઉદાહરણ આપીને સૌભાગભાઈને સમજણ આપી છે કે આ અસંગતા ક્યારે છે સ્ફટિકની અને સુખ સ્વરૂપતા છે એને ક્યારે છે, તો કે સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મનો ક્ષય થયે. એ જ્યારે અત્યંત પોતાના સ્વરૂપનો પ્રકાશ કરે છે, સ્ફટિક પોતાના નિર્મળ સ્વભાવનો પ્રકાશ ક્યારે કરે, કે જ્યારે સંગમાં કંઈ ન હોય તો. જો સંગમાં કંઈ પણ હોય તો એનું જ પ્રતિબિંબ પ્રકાશિત કરે. કચરાના ઢગલા ઉપર સ્ફટિક હોય તો શું દેખાય, કચરો. એની પાછળ મોતી મૂકવું હોય તો મોતી, હીરા જડિત વીટી મૂકી હોય તો, સરસ મજાનું કિનખાબનું કાપડ મૂકવું હોય કલરનું તો. આ એનો આખો વાત, એ અત્યંત જેને કંઈ પ્રકાશિત ક્યારે થાય, તો કે જ્યારે અસંગતા છે અસંગતાનું સ્વરૂપી ત્યારે જ. એમ જીવને જ્યાં સુધી આ પર પદાર્થનો સંગ છે ત્યાં સુધી એની અસંગતા પૂર્ણપણે કહી શકાતી નથી અને એ સુખ સ્વરૂપ પણ કહી શકાય નહીં. સ્ફટિકની નિર્મળતા એની અસંગતામાં છે, એમ જીવની સુખ સ્વરૂપતા એની અસંગતામાં છે. અને એ અસંગતામાં સંગનું સ્વરૂપ વધારેમાં વધારે બાધક જીવનું એક કસાય છે. એટલે કે લખ્યું, એટલે સર્વ કર્મનો ક્ષય થયે. સાહેબ અમે બધું જ હોશેરાવી દીધું બહારનું, ઔદારિક કાયા કાઢી નાખી, વસ્ત્રો તો કાઢ્યા પણ ઔદારિક કાયા કાઢી. કારમણ શરીર છે કે નહીં, જ્યાં સુધી કારમણ શરીરનો સંગ છે ત્યાં સુધી પણ જીવ પોતાનું શુદ્ધ સ્વરૂપ અનુભવી શકતો નથી. સ્ફટિક જેવી નિર્મળતા એ જીવની કહેવાતી નથી. ક્યારે કહેવાય, સર્વ કર્મનો ક્ષય થાય ત્યારે. કારણ કે સંગનું સૂક્ષ્માથી સૂક્ષ્મ સ્વરૂપ એ કસાય, કર્મ. કર્મ છે, એકવાર કર્મ રહિત જીવ થયો એટલે સ્ફટિક જેવો થઈ ગયો. જીવના બે પ્રકાર, સંસારી અને સિદ્ધ. તો સિદ્ધ અને સંસારીમાં તફાવત શું, તો એક કર્મ સહિત અને બીજો કર્મ રહિત. તો કે છે કે સહદ્રવ્ય છે, નિર્મળ સ્ફટિક જેવું છે આપણું દ્રવ્ય, તો સહજ છે, શુદ્ધતા સહજ છે, એ અત્યંત પ્રકાશિત થાય એટલે કર્મનો ક્ષય થાય ત્યારે જ એને અસંગતા કહી છે. જ્યાં સુધી કર્મનો કણિયો જરા પણ છે ત્યાં સુધી ભગવાન કુંદકુંદાચાર્ય કેટલી વાત સરસ કરી, સાદી ભાષામાં સંતો કેવું સરસ કહે છે, અણુ માત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જીવને તે હોય આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને. અણુ માત્ર રાગ છે તારામાં, કણિયો સેજ અંશ. બાહુબલીમાં કેટલો કેવળ જ્ઞાન સ્વરૂપ બાહુબલી અને ઉભા છે એ સ્વરૂપ બાહુબલીમાં કેટલો ફરક, એક કણિયો માન કસાઈનો સેજ, એક વિચાર કર્યો તો ઉડી ગયો, જતા કઈ વાર ન લાગે, આપણે જેમ દરબીન જ પડ્યો ઉડી ગયો. આપણે થાંભલા જેવા માન કસાય છે આપણા, આખી ઇમારત પડે તો થાંભલો ન પડે, એમાં સિંદરી બળી જાય તોય વડ ન છોડે, એમ ખતમ થઈ જાય તો માન ન છોડે, એવો માન કસાઈ લઈને બેઠા છે. અને બાહુબલીની વાત કરી, શરમ છે કઈ? અરે બાહુબલીનો માન કસાઈ તો જુઓ કેટલું અંતર કેવળ જ્ઞાનને એને વચ્ચે. એક વિચાર આવ્યો અને એ વિચાર આવ્યો ઋષભદેવ મહારાજાએ બ્રાહ્મણી સુંદરીને મોકલા, જાઓ તમારા ભાઈને કહો, એક સદવિચાર સત્પુરુષ પાસેથી સદગુરુ પાસેથી આવે છે, કસાય અલ્પ અને કેવળ જ્ઞાન પ્રદર્શિત. તો કે છે સર્વ કર્મનો ક્ષય, થોડાક રહી જાય તો સાહેબ માન્ય નથી. આવા જ્ઞાની પુરુષોના તે વચન અત્યંત સાચા છે, કેમ કે સત્સંગથી પ્રત્યક્ષ અત્યંત પ્રગટ તે વચનોનો અનુભવ થાય છે. સાહેબ આ જ્ઞાન કીધું કસાય રહિત, આ અસંગતા, આ સુખ ક્યારે અનુભવાય છે? તો કે સત્સંગમાં અનુભવાય છે. સત્સંગની અંદર જીવ એકવાર પોતાના ભાવમાં આવી જાય છે ને ત્યારે બધા સંગ સાથેનો એનો અનુબંધ તૂટી જાય છે. અને તે સમયે અદ્ભુત, એને એક સમય કેમ ન હોય પણ ઝલક પોતાના સુખ સ્વરૂપની આવે છે, શાંતિની આવે છે, સમાધિની આવે છે. એ કે છે એનો એ વચનોનો, જ્ઞાનીના વચનોનો અનુભવ થાય છે. કૃપાળુ દેવના વા કેટલાય વચનો છે, જ્યારે આપણે વચનમાં ઓતપ્રોત થઈ લીન થઈ જાય ત્યારે કોઈ અદ્ભુત અનુભવ થાય. આપણને એમ થાય કે આવો અનુભવ જગતનું કોઈ સાધન અને કોઈ મોજશોખમાં હોય તો ન થાય, એવું આ ભગવાનની એક વાત આજ તો પડીને આજ તો હો હૃદયમાં જાણી આઠે કોઠે દીવાથી અને સેડા પેડા સુખના એક વાત ફરે ટકતું નથી. પરંતુ એ વચનો છે એ અત્યંત સાચા છે, અને એ વચનનો જ્યારે સત્સંગ કરવામાં આવે છે, નૈષ્ઠિક સત્સંગ કરવામાં આવે છે ત્યારે એનો અનુભવ થાય છે. એ ત્યારે અત્યંત પ્રગટ અનુભવ થાય છે, અત્યંત પ્રગટ તે વચનોનો અનુભવ થાય છે. તમે લખેલા વચનો કોરા શબ્દો નથી, અક્ષરોની રચના નથી, સાહિત્યનું સર્જન નથી, કવિતાની કડીઓ નથી, આ તો અમને અમારા સુખનો અનુભવ કરાવે એવા સાક્ષાત છે વચનો, અત્યંત સાચા છે. નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ્ય સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે. સુધારસ, સત્સમાગમ, સત્શાસ્ત્ર, સદવિચાર અને વૈરાગ્ય ઉપસમ એ સૌ તે સ્થિરતા રહેતું છે. છેલ્લું વાક્ય, સત્સંગ થાય છે સ્થિરતા નથી હોતી, એટલે નિર્વિકલ્પ થવાતું નથી. નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ્ય સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે. જો કૃપાળુ દેવના એક વાક્યમાં આખા સાધનાના રહસ્યો છે, સાધનાનો માર્ગ છે, એક એક ક્રમ બતાવી દીધો છે કે નિર્વિકલ્પ ઉપયોગ કરવો છે. કેવળ જ્ઞાન એ નિર્વિકલ્પ અવસ્થા છે, સ્વરૂપ પ્રતીતિ અપ્રમત સંયમ અને નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત. આ નિર્વિકલ્પ સ્વભાવનું કારણ 13મું ગુણસ્થાનક. એ નિર્વિકલ્પતા આવતી નથી સાહેબ, અમે બધા તમારા વચનો વાંચીએ સાંભળીએ, પણ પછી વિકલ્પ એટલા બધા જેવા અહીંયાથી છૂટા થાય એટલે વિકલ્પની હારમાળામાં ગોઠવાઈ જઈએ છીએ. એનું કારણ તો કે નિર્વિકલ્પ ઉપયોગ અમારો રહેતો નથી, તો કે એ લક્ષ્ય સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે. સ્થિરતાનો પરિચય કરો, જ્ઞાની પુરુષોના વચનો, એની ભક્તિ, એની સ્થિરતા રહીએ તો એ સ્થિરતા. આ ધ્યાન એ સ્થિરતાનો પ્રયોગ છે, અનુપ્રેક્ષા એ સ્થિરતાનો પ્રયોગ છે, મનન ચિંતન એ સ્થિરતાનો પ્રયોગ છે, અને એના એ સાધન આપ્યા છે સુધારસ. એ પોતી એવી આસનની સ્થિરતા કરે છે શરીરની અંદર, અને એ શરીરની પોતાની યમ નિયમ અને સંયમના કારણે એ શરીરની એવી સ્થિતિ કરે છે કે શરીરની અંદર એક દ્રવ્ય છે, છે જળ, છે પૂદગળ, પણ એ રસ ઝરતો હોય તો એને એ સ્થિતિ મજા આવી જાય, એકદમ મજા આવી જાય. એ મજા આવે ત્યારે એને કોઈ બહારના વિકલ્પ રહેતા નથી, અને ત્યારે મજા લેનાર કોણ, એવું લક્ષ જો એને હોય તો પોતાનો આત્મા છે. એ આત્મસ્થિરતા સુધારસથી થાય. શ્વાસોશ્વાસની અંદર જ્યારે એ એકાગ્ર થાય ત્યારે એને એક પણ વિચાર, એક પણ વિકલ્પ સતાવી શકતો નથી. તો ત્યારે તે સમયે એ શું થાય છે કે એ જોનારો કોણ છે આ શ્વાસને, તો શ્વાસ પર જણાય છે. એ તો આવે છે, જાય છે, લાંબો ચાલે છે, ટૂંકો ચાલે છે, આ નાકથી ચાલે છે, આ નાકથી ચાલે છે, નીચે ઉતરે છે, ક્યારેક ટૂંકો થાય છે, ક્યારેક નાભી સુધી જાય છે, ક્યારેક ખેંચાય છે, ક્યારેક રોકાય છે. એને કાંઈ પ્રયત્ન નહીં કરવાનો, માત્ર જોવાનો શું થાય છે, શું થાય છે. અને ત્યારે એ જોનારો કોણ? જે જ્ઞાન સ્વરૂપ છે તે. અજ્ઞાનવાળો તો કાંઈ જાણી ન શકે, એક એક પ્રક્રિયામાં જે બદલ થાય છે તે. તો એ ત્યારે સ્થિરતા થઈ એને. તો આવા શ્વાસ, પ્રાણાયામ, સુધારસ, સત્સમાગમ, સત્શાસ્ત્ર, સદવિચાર, આ વિચારના મનન ચિંતન આ સ્થિરતાના હેતુ છે. વૈરાગ્ય અને ઉપશમ, અવૈરાગ્ય ન હોય તો 50 પ્રકારના રંગરાગની અંદર એ જોડાયેલો હોય તો શું થાય? એ સૌ સ્થિરતાના હેતુ છે. આ સ્થિરતા કરવાથી નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ્ય થશે. નિર્વિકલ્પ ઉપયોગ થવાથી કશાયનો પ્રબળપણે અભાવ થશે. કશાયનો પ્રબળપણે અભાવ થવાથી શુદ્ધ ચૈતન્ય સ્ફટિક સમાન જીવનું સ્વરૂપ જીવને ઉપલબ્ધ થાય. બંને પત્રો અહીંયા પૂર્ણ થાય છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ.